કાશીરાજના મહેલ પાસે ધડિમ કરતું કાશીરાજનું મસ્તક પડ્યું. ત્યાં રમી રહેલા બાળકો મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. રાજમહેલમાં દ્વારપારો દોડી આવ્યા, રસ્તે જતા રાહદારીઓ આવ્યા. થોડી વારમાં તો ખાસું મજાનું ટોળું જામી ગયું. એક જણે હિંમત કરીને મસ્તકને સીધું કર્યું અને એ જોતાં જ એ હપકાઈ ગયો. અરે, આ તો આપણા કાશીરાજનું મસ્તક છે, અહીં ક્યાંથી પડ્યું? એ તો કુરુષ દેશમાં લડવા ગયા છે. કાનમાં આ કુંડારો પહેર્યા છે એ પણ એમના જ છે. ચારે તરફ હાહાકાર મચી ગયો. વાયુ વેગે વાત પ્રસરતા જ રાણીઓ, પુત્રો, પ્રધાન, શ્રેષ્ઠી તથા નગરજનો ભેગા થઈ ગયા. કારો કકરાટ મચી ગયો. રાણીઓએ તો છાતી પીટી પીટીને રુદન કરવા માંડ્યું. ત્યાં તો દયા પ્રધાને કહ્યું, ભાઈ, એ તો યુદ્ધના ખેલ છે. કાશીરાજ તો વીર ગતિને પામી ગયા, હવે શોક કરવો નકામો છે. ગળીભર માટે રાજસિંહાસન સૂનું રહે એ સારું નહીં. પહેલાં પાટવી કુંવર સુદક્ષિણને રાજસિંહાસન પર બેસાડી દઈએ, પછી વિધિપૂર્વક અંત્યેષ્ટિ સંસ્કાર કરીએ. સુદક્ષિણને રાજગાદી પર બેસાડ્યા પછી વિધિપૂર્વક અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા, બ્રાહ્મણોને દાન કર્યું. સુદક્ષિણે પુરુષ દેશના સમાચાર મેળવ્યા. હવે એને ખ્યાલ આવ્યો કે મારા પિતાને તો કૃષ્ણએ હણી નાખ્યા છે. એમણે જ એમના મસ્તકને ઉપાડીને મારા આંગણામાં નાખ્યું છે. પછી તો એ અંદરને અંદર સરગી ગયો અને મનોમન પ્રતિજ્ઞા લીધી કે હું મારા પિતાના હથિયારાનો બદલો લઈશ જ. પણ વિચાર કરતાં એમ થયું કે યુદ્ધભૂમિ પર કૃષ્ણને જીતવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું કઠિન છે. સામી છાતીએ તો એમને નહીં મરાય. હા, અભિચાર દ્વારા માર્યા હોય તો જ એ મરે. આ માટે તો સમસ્ત ભૂત પ્રેતનો સ્વામી ભગવાન ભૂતેશ્વરને સાધવા પડે. એ કંઈ રસ્તો બતાવે તો માટે લાવ, એમની જ ઉપાસના કરવા દે. એ સ્વભાવે પણ ભોરા છે, એટલે કંઈક રસ્તો બતાવશે. સુદક્ષિણે તો રાજપુરોહિતની સલાહ લઈને ભગવાન ભૂતેશ્વરની આરાધના આરંભી. ભગવાન શંકર તો સ્વભાવે ભોરા એટલે અલ્પકારની આરાધનામાં પ્રસન્ન થઈ ગયા. પ્રગટ થતાં કહ્યું, બોલ, શી ઈચ્છા છે? પ્રભુ, મારા પર પ્રસન્ન થયા હો તો એવો ઉપાય બતાવો કે જે વડે હું મારા પિતાના હત્યારાનો બદલો લઈ શકું. સુદક્ષિણાની મનોભાવના જાણતા જ ભગવાન શંકર તો મૂંઝવણમાં પડી ગયા. અરે, આના પિતા કાશીરાજને તો ભગવાન શ્રીકૃષ્ણએ હણ્યો છે. એ તો પરબ્રહ્મા પરમાત્માના અવતાર છે, એમને કોણ મારી શકે? ને આ એમને હણવાનો ઉપાય પૂછે છે. મારે કરવું શું? ભલે ઉપાય બતાવવા દે. સિદ્ધિ અસિદ્ધિ તો એની ક્રિયા અને સાધન ઉપર જ નિર્ભર છે. એમ વિચારીને શિવજીએ કહ્યું, ભાઈ, એક રસ્તો છે. આ માટે તું બ્રાહ્મણોને ભેગા કરીને અભિચાર વિધિથી દક્ષિણા અગ્નિની આરાધના કર. એ માટે એક અભિચારક યજ્ઞ કર. એ યજ્ઞથી પ્રસન્ન થઈને પ્રથમ નામના મારા ગણો સહિત અગ્નિદેવ પ્રગટ થશે. એમની પાસે જે વરદાન માગીશ એ તને આપશે અને તું જેને મારવાનું કહીશ એને એ મારી આવશે. પણ એમાં એક વાત છે, જે બ્રાહ્મણ ભક્ત હશે એના પર એ કંઈ નહીં કરી શકે. બાકી એના વિના ગમે તે હશે એને એ મારીને ભસ્મ કરી નાખશે. આ સાંભળીને સુદક્ષિણ અત્યંત પ્રસન્ન થયો. ભગવાન ભૂતનાથના આદેશ અનુસાર બ્રહ્મચાર્ય આદિ વ્રતોનું પાલન કરી ભગવાન શ્રીકૃષ્ણને હણવા માટે અભિચાર યજ્ઞનું વિધિવત અનુષ્ઠાન કર્યું. જે દિવસે એનો અભિચારિક યજ્ઞ પૂર્ણ થયો એ દિવસે અગ્નિકુંડમાંથી અતિ ભયાનક તામસ અગ્નિદેહ ધારીને પ્રગટ થયો. જોતાં જ છરી જવાય એવું ભયંકર એનું સ્વરૂપ હતું. માથાના તથા મૂછોના વાળ તપાવેલા તાંબા જેવા લાલ હતા. મોટી મોટી ભયંકર આંખોમાંથી અગ્નિની જ્વરાઓ નીકળતી હતી. ભયંકર દાઢોમાંથી રક્તના બિંદુઓ ટપકી રહ્યા હતા. વારંવાર પોતાની જીભથી ગળોફા ચાટતો અને ત્રિશૂળ ઘુમાવતો એ યજ્ઞકુંડમાંથી બહાર કૂદ્યો અને સુદક્ષિણને પૂછ્યું, રાજન, હું તારા પર પ્રસન્ન છું, બોલ, હું તારા માટે શું કરું? દેવ, મારા પિતાના હત્યારા શ્રીકૃષ્ણને તથા એના નગરને બાળીને ભસ્મ કરી દો. આટલું સાંભળતા જ એ પુરુષ ભયંકર કૃત્યના રૂપમાં ફેરવાઈ ગયો. ભૂતગણોથી ઘેરાયેલી એ કૃત્યા પોતાના પ્રચંડ શરીરથી દસે દિશાને દજાડતી દ્વારકા તરફ દોડી. એ ભયંકર સરકતી કૃત્યાને દ્વારકા તરફ આવતી જોઈને દ્વારકાવાસીઓ ભયભીત બની રક્ષણ માટે ભગવાન શ્રીકૃષ્ણના શરણમાં દોડ્યા. ભગવાન શ્યામસુંદર તો નવરાશને સમયે આનંદ પ્રમોદ ખાતર સોખાબાજી ખેલી રહ્યા હતા. ગભરાયેલા પૂરવાસીઓને દોડતા આવતા જોઈને ભગવાન શ્રીકૃષ્ણે પૂછ્યું, કેમ દોડો છો, કેમ સુખ મુખ પર આટલો બધો ગભરાટ કેમ છે? અમારું રક્ષણ કરો. કોણ જાણે ક્યાંથી પ્રલબ્ધ અગ્નિ જેવી એક કૃત્યા આકાશ માર્ગે આવી રહી છે. ભગવાન, એને જોતા જ અમારા કારજા કંપી ઉઠ્યા છે. અમારી રક્ષા કરો. જો જરાય વિલંબ કરશો તો એ કૃત્યા સમસ્ત દ્વારકાપુરીને પારીને ભસ્મ કરી નાખશે. માટે પરનોય વિલંબ કર્યા વિના આપ ચાલો અને અમને પૂરવાસીઓને મૃત્યુના મુખમાંથી બચાવી લો. શ્યામસુંદરે સૌમને હૈયાધારણ આપતા કહ્યું, અરે, આમાં તમે આટલા બધા ડરી જાઓ છો શાના? હું બેઠો છું પછી તમારે ડર શાનો? આપ શાંતિ રાખો, હું તમારું રક્ષણ કરીશ. ભગવાન તો સર્વજ્ઞ છે, એ સૌના ઘટઘટની વાતો જાણે છે. એ સમજી ગયા કે કાશીરાજના પુત્ર સુદક્ષિણે મારો નાશ કરવા માટે જ આ માહેશ્વરી કૃત્યા મોકલી છે. જરાય વિચલિત થયા વિના શ્યામસુંદરે પોતાના સુદર્શન ચક્રને આજ્ઞા કરી, સુદર્શન, જરા જોને કોણ છે? લોકો આટલા બધા શાના ગભરાય છે? જે હોય એને મારીને ભગાડી આવો. આજ્ઞા મળતા જ સુદર્શન ચક્ર તો સમ કરતું ઉપડ્યું. કરોડો સૂર્ય સમાન તેજસ્વી પ્રલયના અગ્નિ સમાન કૃત્યાની પાછળ પડ્યું. એ કૃત્યા આવી હતી શ્રીકૃષ્ણને દજાડવા, અને અહીં તો એ પોતે જ દાજવા લાગી. દ્વારકા તરફ આગળ વધવાની એની તો હિંમત જ ન ચાલી એટલે એ પાછી ફરી. પણ સુદર્શને એનો કેળો મૂક્યો જ નહીં. એ પોતાને સ્થાને કાશીમાં આવી તો સુદર્શન પણ કાશીમાં આવ્યું. કોઈનો ભોગ લીધા વિના કૃત્ય કદી પાછી ફરતી નથી. કૃષ્ણનો ભોગ મળ્યો નહીં એટલે એ પોતાને ઉત્પન્ન કરનારા ઋત્વિજો સહિત સુદક્ષિણ પર ત્રાટકી અને સૌનો ભોગ લઈને કુંડમાં સમાઈ ગઈ. બિચારો સુદક્ષિણ ઉપાય રચ્યો શ્રીકૃષ્ણને મારવાનો અને મરાયો પોતે. બીજાને પાડવા ખાડો ખોદે એ પોતે જ પડે છે. સુદર્શન ચક્ર તો હાથ ઘસતું જ રહી ગયું. અરે, આ તો ખરું થયું, મારી વાલી એ કૃત્યા હાથમાં જ ન આવી. મારો કાશી સુધીનો ફેરો ફોગટ જશે કે શું? એ કૃત્યા દ્વારકાને બારવા આવી હતી, ભલે એનાથી દ્વારિકા તો ન બરી શકાય, હું કાશીને બારીને જ જાઉં. એમ વિચાર કરીને કાશીની અટાલિકાઓ સભાવનો ચકલા ચૌટા મહેલ ભંડાર ગજશાલા અશ્વશાલા રથશાલા તથા ધન્યાગાર પર સુદર્શને અગ્નિની વર્ષા કરી. આમ આખા કાશીને બારીને ભસ્મીભૂત કરી સુદર્શન ચક્ર દ્વારકા પાછું ફર્યું.